એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે એક એવા પુસ્તકની સફરે નીકળવાના છીએ જે આમ જુઓ તો વાંચવું થોડું અઘરું છે, પણ જેના વિચારોએ ખરેખર દુનિયાને જોવાની આપણી દ્રષ્ટિ પર ઊંડી અસર કરી છે.
હા જી, આપણે વાત કરી રહ્યા છીએ જ્યોર્જ વિલહેલ્મ ફ્રેડરિક હેગલના ફેનોમેનોલોજી ઓફ સ્પિરિટ વિશે. એટલે કે લગભગ 1807માં લખાયેલું આ પુસ્તક છે અને તત્વજ્ઞાનના ઇતિહાસમાં તો એક સીમાચિહ્નરૂપ ગણાય છે. નામ કદાચ થોડું ભારે લાગે, ચૈતન્યનું સ્વરૂપ વિજ્ઞાન, પણ એનો જે મૂળ વિચાર છે ને એ બહુ રસપ્રદ છે.
બિલકુલ, અને એવું નથી કે આ કોઈ જૂની ખાલી ફિલોસોફીની વાત છે. આજે પણ એટલું જ મહત્વનું છે. આપણે કેવી રીતે વિચારીએ છીએ, આપણી સમજ મતલબ કેવી રીતે વિકસે છે, સમાજમાં આપણું સ્થાન શું, ઓળખ અને પેલી સ્વીકૃતિ માટેનો સંઘર્ષ, આ બધી વાતો હેગલે બહુ સરસ રીતે સમજાવી છે.
હેગલ આપણને આ બધું સમજવા માટે જાણે એક માળખું આપે છે. એ શીખવે છે કે કદાચ સંઘર્ષ, વિરોધાભાસ એ કદાચ પ્રગતિ માટે જરૂરી પણ હોય, એવું નથી કે એને ટાળવા જ જોઈએ.
તો ચાલો શરૂઆત કરીએ લેખકથી. કોણ હતા જ્યોર્જ હેગલ જેમણે આટલું ગહન પુસ્તક લખ્યું?
હેગલ એટલે 1770થી 1831 સુધી જર્મનીના એક બહુ જ પ્રભાવશાળી ફિલોસોફર હતા. અને એ સમય પણ કેવો હતો? ફ્રેન્ચ ક્રાંતિ ચાલી રહી હતી, નેપોલિયન આખા યુરોપ પર છવાઈ રહ્યો હતો, મતલબ ભારે ઉથલપાથલનો સમય હતો. એમાં હેગલ મોટા થયા અને વિચારતા થયા,
એટલે સ્વાભાવિક છે કે એમના વિચારો પર એ સમયની અસર તો દેખાય જ ને.
ચોક્કસ, હેગલ આ બધી ઘટનાઓને ખાલી રાજકીય ફેરફાર નહોતા ગણતા. એમને લાગતું હતું કે ઇતિહાસમાં કંઈક મોટું, બહુ મોટું બની રહ્યું છે. સ્વતંત્રતા અને તર્ક જેવા વિચારો જાણે યુનો વાસ્તવિક દુનિયામાં આકાર લઈ રહ્યા હતા. એ માનતા હતા કે ઇતિહાસ કોઈ આંધળી દોટ નથી, પણ એક તર્કબદ્ધ પ્રક્રિયા છે જેને તેઓ સ્પિરિટ કહે છે, એટલે કે જાઇસ્ટ, એક જાતની વૈશ્વિક ચેતનાનો વિકાસ.
અને એમનું મુખ્ય લક્ષ્ય શું હતું આ બધું લખવા પાછળ, આટલી મહેનત શા માટે?
હેગલ ખરેખર બહુ મહત્વાકાંક્ષી હતા. એમનો ધ્યેય હતો એક એવી ફિલોસોફી બનાવવાનો જે જીવનના દરેક પાસાને તર્ક, વિજ્ઞાન, કળા, ધર્મ, ઇતિહાસ, નીતિશાસ્ત્ર બધાને એક સાથે જોડી દે. એમના પહેલાના મોટા ફિલોસોફર હતા કાંટ. કાંટ માનતા કે આપણે દુનિયાને જીવી છે તેવી પૂરેપૂરી ક્યારેય જાણી શકતા નથી.
હા, પેલું થિંગ ઇન ઇટસેલ્ફ વાળું.
બરાબર, પણ હેગલે કહ્યું ના, આપણે જાણી શકીએ છીએ કારણ કે વાસ્તવિકતા પોતે જ મૂળભૂત રીતે તર્કસંગત છે. આપણું મન અને દુનિયા અલગ નથી, એ જોડાયેલા છે.
ને આ પુસ્તક ફિનોમેનોલોજી ઓફ સ્પિરિટ એમના આ વિશાળ ફિલોસોફિકલ પ્રોજેક્ટનો જાણે કે પ્રવેશ દ્વાર ગણાય ખરું ને?
હા ચોક્કસ, એમ કહી શકાય. આ પુસ્તકમાં હેગલે બતાવવાનો પ્રયાસ કરે છે કે આપણી ચેતના, આપણી સમજ એ કેવી રીતે વિકસે છે. એ સાવ સાદી શરૂઆતથી લઈને અંતિમ સંપૂર્ણ જ્ઞાન સુધીની એક આખી યાત્રા વર્ણવે છે. જાણે કે આપણું મન પોતે જ પોતાની આત્મકથા લખી રહ્યું હોય.
વાહ, આ તો બહુ રસપ્રદ લાગે છે. તો આ પુસ્તકનો મુખ્ય સંદેશ શું છે, આખી વાતનો સાર શું કહી શકાય?
મૂળ વિચાર એ છે કે આપણી ચેતના સ્થિર નથી, એ સતત બદલાય છે, વિકસે છે. આપણે બધા એક વ્યક્તિ તરીકે અને એક સમાજ તરીકે એક ઐતિહાસિક સફર પર છીએ અને એનું લક્ષ્ય છે સંપૂર્ણ સ્વજ્ઞાન અને સાચી સ્વતંત્રતા. હેગલ કહે છે કે વાસ્તવિકતા પોતે જ એક જીવંત તર્કસંગત પ્રક્રિયા છે જેને તે સ્પિરિટ કહે છે, અને આ સ્પિરિટ એ આપણી ચેતનાના અલગ અલગ તબક્કાઓમાંથી પસાર થઈને પોતાને સમજે છે.
એટલે આ પુસ્તક એક રીતે એવો પ્રશ્ન પૂછે છે કે ચેતના કેવી રીતે અંતિમ સત્ય સુધી, નિરપેક્ષ જ્ઞાન સુધી પહોંચે છે.
બરાબર, અને હેગેલ આખી યાત્રાનું વર્ણન કરે છે. શરૂઆત થાય છે સાવ સામાન્ય ઇન્દ્રિય અનુભવથી. દાખલા તરીકે આ ગુલાબ લાલ છે, અહીં મારી સામે છે, પણ હેગેલ તરત બતાવે છે કે આટલું કહેવું પૂરતું નથી. આ, અહીં, હવે આ શબ્દો પોતે જ કેટલા સાર્વત્રિક છે. પછી ચેતના વસ્તુઓના ગુણધર્મો સમજવાનો પ્રયત્ન કરે છે, પછી એની પાછળના નિયમો અને બળોને, એમ આગળ વધે છે.
અને આ વિકાસ થાય છે કેવી રીતે, કોઈ ખાસ પદ્ધતિ છે એની?
હા, અને એ જ હેગલની સૌથી પ્રખ્યાત, કદાચ સૌથી મહત્વની દેન છે, ડાયાલેક્ટિક પદ્ધતિ. જેને જર્મનમાં આઉફેબુંગ કહે છે. આ શબ્દ જ બહુ મજાનો છે. એનો અર્થ એક સાથે ત્રણ ક્રિયાઓ થાય છે, રદ કરવું, સાચવવું અને ઊંચે ઉઠાવવું.
રદ કરવું, સાચવવું અને ઊંચે ઉઠાવવું, એ કેવી રીતે કામ કરે છે થોડું સમજાવશો?
જરૂર. એટલે દરેક તબક્કે ચેતનાને એમ લાગે કે બસ હવે મને સત્ય સમજાઈ ગયું, પણ પછી એને પોતાના જ વિચારમાં કોઈ કમી, કોઈક વિરોધાભાસ દેખાય છે. હવે આ વિરોધાભાસને કારણે એ જૂનો વિચાર સાવ ફેંકી નથી દેતી, ના, પણ એમાં જે સાચું તત્વ હતું, જે કામનું હતું, એને જાળવી રાખે છે અને એક નવા, વધુ સારા, વધુ વ્યાપક વિચાર તરફ આગળ વધે છે. જાણે કે દરેક ભૂલ આપણને કંઈક નવું શીખવીને આગળ વધારે છે એમ સમજો. આખી પ્રક્રિયા સંઘર્ષ અને સમાધાન દ્વારા આગળ વધે છે અને આ રીતે ચેતના ધીમે ધીમે નિરપેક્ષ જ્ઞાન, એબ્સોલ્યુટ નોઈંગ સુધી પહોંચે છે.
નિરપેક્ષ જ્ઞાન, આ શબ્દ ફરી આવ્યો, થોડો ભારે ખમ લાગે છે. એનો સરળ અર્થ શું કરી શકાય?
સરળ શબ્દોમાં કહીએ તો એ એક એવી સમજ છે, એવી અવસ્થા છે જ્યાં આપણને ખ્યાલ આવે છે કે આપણે, એટલે કે જાણનાર, સબ્જેક્ટ, અને આ દુનિયા, એટલે કે જેને આપણે જાણીએ છીએ, ઓબ્જેક્ટ, એ બે સાવ અલગ વસ્તુઓ નથી. આપણે એક જ વાસ્તવિકતાના ભાગ છીએ. આપણું મન અને આ વિશ્વ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. દુનિયા આપણને કોઈ પારકી વસ્તુ નથી લાગતી, પણ આપણી પોતાની જ અભિવ્યક્તિ લાગે છે. જાણે જાણે ફિલ્મ જોયા પછી આપણને સમજાય કે ડાયરેક્ટરે કેવી રીતે કેમેરા એંગલ, મ્યુઝિક, એડિટિંગ વાપરીને આપણા મનમાં ચોક્કસ લાગણી ઊભી કરી. કંઈક એવું જ ચેતના પોતાની આખી સફર અને વાસ્તવિકતા સાથેના પોતાના સંબંધને સંપૂર્ણપણે સમજી જાય છે.
બરાબર. ચાલો હવે પુસ્તકના કેટલાક મુખ્ય ભાગો પર થોડી વધુ ઊંડાણથી નજર કરીએ. હેગલ શરૂઆત ક્યાંથી કરે છે? પુસ્તકનું પહેલું પગલું શું છે?
શરૂઆત થાય છે ચેતનાના તબક્કાથી. અહીં આપણું ધ્યાન મુખ્યત્વે બહારની દુનિયા પર, પદાર્થો પર હોય છે. હેગલ બતાવે છે કે આપણી શરૂઆતની કોશિશો, જેમ કે ખાલી વસ્તુઓને ઇન્દ્રિયોથી જાણવી, જેને એ ઇન્દ્રિય નિશ્ચિતતા કહે છે, કે પછી તેના ગુણધર્મોની યાદી બનાવવી, પ્રત્યક્ષ જ્ઞાન, એ અધૂરી છે. કારણ કે ભાષા અને વિચાર એના કરતા વધુ જટિલ છે. ધીમે ધીમે આપણને ખ્યાલ આવે છે કે આપણે પોતે જ, આપણી ચેતના જ આપણી સમજને આકાર આપી રહ્યા છીએ. આ સમજ આપણને બહારની દુનિયામાંથી અંદરની તરફ, એટલે કે પોતાના તરફ જોવા મજબૂર કરે છે.
અને અહીંથી જ શરૂ થાય છે પેલો આત્મચેતના,
સેલ્ફ કોન્શિયસનેસનો તબક્કો, જ્યાં આપણે પોતાની જાતને સમજવાનો પ્રયાસ કરીએ છીએ. આમાં જ પેલી પ્રખ્યાત માલિક ગુલામની વાત આવે છે, નહીં? બિલકુલ. આ કદાચ આખા પુસ્તકનું સૌથી વધુ ચર્ચાયેલો અને કહી શકાય કે પ્રભાવશાળી ભાગ છે. હેગલ કહે છે કે આપણે એકલા રહીને, અલાયદા રહીને પોતાની જાતને નથી ઓળખી શકતા. આપણને સ્વનો, પોતાના હોવાનો અહેસાસ ત્યારે જ થાય છે જ્યારે કોઈ બીજી ચેતના, કોઈ બીજી વ્યક્તિ આપણને માન્યતા, રેકોગ્નિશન આપે, આપણને એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે સ્વીકારે.
પણ આ માન્યતા સહેલાઈથી નથી મળતી એમને?
ના, જરાય નહીં. હેગલ તો કહે છે કે આ માન્યતા માટે સંઘર્ષ થાય છે. અને કેવો સંઘર્ષ? જીવન મરણનો સંઘર્ષ. બે વ્યક્તિઓ, બે આત્મચેતનાઓ સામસામે આવે છે. બંને પોતાની સ્વતંત્રતા સાબિત કરવા માંગે છે અને બીજા પાસે પોતાની માન્યતા ઈચ્છે છે. આ ટકરાવમાં એક જણ મૃત્યુના ડરથી હાર માની લે છે અને ગુલામ બને છે, જ્યારે બીજો જોખમ ઉઠાવે છે અને માલિક બને છે.
પણ આમાં જે જીતે છે પેલો માલિક, એને ખરેખર સંતોષ મળે છે? એની જીત સાચી છે?
હેગલ કહે છે ના, માલિકની જીત એક રીતે પોકળ છે. કેમ? કારણ કે એને જે માન્યતા મળે છે તે કોની પાસેથી મળે છે? એક ડરેલા, અસમાન વ્યક્તિ પાસેથી, એટલે કે ગુલામ પાસેથી. અને અસમાન પાસેથી મળેલી માન્યતા એ સાચી માન્યતા નથી. વળી માલિક તો પોતાની રોજિંદી જરૂરિયાતો માટે પણ ગુલામના કામ પર નિર્ભર થઈ જાય છે. એ પોતે કંઈ કરતો નથી.
અને ગુલામનું શું? એ તો હારી ગયો, એનું શું થાય છે?
પણ અહીં જ હેગલનો અદ્ભુત વિચાર આવે છે. ગુલામ ભલે હાર્યો હોય, પણ એ કામ કરે છે, શ્રમ કરે છે, એ દુનિયા સાથે જોડાય છે, વસ્તુઓ બનાવે છે, દુનિયાને આકાર આપે છે. પોતાના હાથે કામ કરીને, દુનિયા પર પોતાની છાપ છોડીને, ગુલામ ધીમે ધીમે પોતાની શક્તિ, પોતાની ક્ષમતા અને પોતાની સ્વતંત્રતાનો અહેસાસ કરે છે. એ સમજે છે કે એ માત્ર કોઈની ગુલામી કરવા માટે નથી બન્યો. એટલે કે શ્રમ દ્વારા ગુલામ માલિક કરતાં વધુ સાચી, વધુ પ્રમાણિક અને ઊંડી આત્મચેતના પ્રાપ્ત કરે છે. આનો સીધો સંદેશ છે. સાચી સ્વતંત્રતા અને આત્મસન્માન કામ કરવાથી, કંઈક સર્જન કરવાથી મળે છે, માત્ર બીજા પર સત્તા ભોગવવાથી નહીં.
વાહ, આ માલિક ગુલામની વાત તો ખરેખર આજે પણ એટલી જ, કદાચ વધુ સાચી લાગે છે. કાર્યસ્થળમાં, સમાજમાં, સંબંધોમાં ઘણું બધું વિચારવા જેવું છે. આ પછી ચેતના ક્યાં જાય છે?
આ માલિક ગુલામના અનુભવ પછી આત્મચેતના પોતાની અંદર જ સ્વતંત્રતા શોધવાનો પ્રયાસ કરે છે. જેમ કે સ્ટોઇકવાદ, દુનિયા ભલે ગમે તેવી હોય, હું મારા મનમાં સ્વતંત્ર રહીશ. પછી સંશયવાદ, બધી જ બાહ્ય વાસ્તવિકતાનો ઇનકાર કરવો. પણ હેગલ બતાવે છે કે આ બધા રસ્તા પણ અધૂરા છે, એમાં પણ વિરોધાભાસ છે. છેવટે ચેતના દુઃખી ચેતના, અનહેપી કોન્શિયસનેસ સુધી પહોંચે છે, જ્યાં એ પોતાની મર્યાદાઓ અને અનંતની ઝંખના વચ્ચે વહેંચાયેલી પીડિત અનુભવે છે. જાણે મધ્યયુગની ધાર્મિક વેદના જેવી સ્થિતિ.
અને પછી આવે છે તર્કબુદ્ધિ, જ્યાં ચેતનાને થોડો આત્મવિશ્વાસ આવે છે.
હા, બરાબર. અહીં ચેતનાને એવો વિશ્વાસ આવે છે કે જે તર્કસંગત છે તે વાસ્તવિક છે, અને જે વાસ્તવિક છે તે તર્કસંગત છે. એ હવે દુનિયામાં પોતાની જાતને, પોતાના તર્કને પ્રસ્થાપિત કરવા નીકળે છે. ક્યારેક વિજ્ઞાનીની જેમ દુનિયાનું માત્ર નિરીક્ષણ કરે છે, ક્યારેક પોતાની ઈચ્છા મુજબ દુનિયાને બદલવાનો પ્રયાસ કરે છે, જેમ કે આનંદ શોધવો કે હૃદયનો નિયમ લાગુ કરવો. પણ એ સમજે છે કે એકલો વ્યક્તિગત તર્ક પૂરતો નથી. સાચી તર્ક સંગતતા એકલા અટુલા ટાપુ પર શક્ય નથી. એ કોઈ સમુદાયના નૈતિક જીવનમાં જ ખીલી શકે છે.
અને આ સમજ આપણને લઈ જાય છે સ્પિરિટ, સ્પિરિટ ગાઈસ્ટ તરફ, એટલે કે સામૂહિક, સામાજિક અને ઐતિહાસિક ચેતના તરફ, ખરું ને?
બરાબર. હવે ચેતના સમજે છે કે એ એકલી નથી, પણ એક મોટા સમાજનો, એક લાંબા ઇતિહાસનો ભાગ છે. હેગલ અહીં જાણે પશ્ચિમી સંસ્કૃતિના ઇતિહાસની એક ફિલોસોફિકલ ટૂર કરાવે છે. શરૂઆત પ્રાચીન ગ્રીસના સુમેળભર્યા સમાજથી થાય છે, જ્યાં વ્યક્તિ અને સમાજ એક હતા, નૈતિક વ્યવસ્થા. પણ પછી એમાં તિરાડ પડે છે, જેમ એન્ટિગોનની વાર્તામાં દૈવી કાયદો અને માનવ કાયદો ટકરાય છે.
પછી
હેગલ સ્વ અલગ થયેલ સ્પિરિટ, સંસ્કૃતિ કહે છે. અહીં વ્યક્તિઓ સામાજિક સમગ્રતાથી થોડા અલગ, એલિયનેટેડ અનુભવે છે. જ્ઞાન પ્રાપ્તિનો યુગ ધર્મ અને પરંપરાગત શ્રદ્ધા સામે તર્કનો સંઘર્ષ છે, અને ફ્રેન્ચ ક્રાંતિ એ સંપૂર્ણ સ્વતંત્રતા સ્થાપવાનો એક જોરાવર પ્રયાસ હતો. પણ એનો અંત આતંક, ટેરરમાં આવે છે, કારણ કે અમૂર્ત આદર્શો હતા, વાસ્તવિક જીવનની જટિલતાઓથી દૂર. હેગલ અહીં ચેતવે છે કે સારા ઇરાદાઓ પણ જો જમીની હકીકતથી દૂર હોય તો વિનાશ નોતરી શકે છે.
ઇતિહાસની આ સફર પછી આવે છે ધર્મ, રિલિજન. ધર્મનો શું રોલ છે આખી યાત્રામાં?
હેગલ માને છે કે ધર્મ એ સ્પિરિટનો અંતિમ સત્ય, એટલે કે નિરપેક્ષને સમજવાનો એક મહત્વનો પ્રયાસ છે. પણ એ સમજણ ચિત્રો, પ્રતિનિધિત્વ, વાર્તાઓ અને ભાવનાઓ દ્વારા આવે છે, શુદ્ધ તર્ક દ્વારા નહીં. એ જુદા જુદા ધર્મોના વિકાસની વાત કરે છે, પ્રકૃતિ પૂજાથી શરૂ કરીને ગ્રીક દેવતાઓવાળા કલાધર્મ સુધી, અને છેલ્લે પ્રગટ ધર્મ એટલે કે ખ્રિસ્તી ધર્મ સુધી. હેગલને ખ્રિસ્તી ધર્મની ઈશ્વરનું માનવ બનવું, ઇન્કાર્નેશન વાળી વાતમાં બહુ ઊંડો અર્થ દેખાય છે. એ દૈવી અને માનવીય વચ્ચેની એકતા દર્શાવે છે. પણ હેગલના મતે આ હજી પણ એક વાર્તા છે, એક ચિત્ર છે, સંપૂર્ણ તાર્કિક ફિલોસોફિકલ ખ્યાલ નથી.
તો અંતિમ મુકામ શું છે? છેવટે ચેતના ક્યાં પહોંચે છે? પેલું નિરપેક્ષ જ્ઞાન.
હા, આ જ આખી યાત્રાનું શિખર છે, સમાપન છે. અહીં સ્પિરિટ ધર્મની વાર્તાઓ અને ચિત્રાત્મક વિચારથી પણ આગળ વધે છે, અને શુદ્ધ ફિલોસોફિકલ ખ્યાલ દ્વારા, તર્ક દ્વારા સત્યને સમજે છે. ચેતના અહીં પાછું વળીને પોતાની આખી સફર જુએ છે, સાદી ઇન્દ્રિય અનુભૂતિથી લઈને આત્મચેતના, તર્ક, સમાજ, ઇતિહાસ અને ધર્મ સુધી, અને સમજે છે કે આ બધું તેના પોતાના જ વિકાસનું, પોતાની જ અભિવ્યક્તિનું પ્રતિબિંબ હતું. દુનિયા હવે કોઈ અજાણી બહારની વસ્તુ નથી, પણ પોતાની જ તાર્કિક રચનાનું પરિણામ છે. અહીં જાણનાર વિષય અને જાણવામાં આવતું વસ્તુ એક થઈ જાય છે. આ કોઈ સ્થિર અંત નથી, પણ એક એવી પરિપક્વ સમજ છે જ્યાંથી સમગ્ર વાસ્તવિકતાની તર્કબદ્ધ, ડાયલેક્ટિકલ રચના સ્પષ્ટ દેખાય છે. જાણે પોતાની જ કહાણીને પૂરી રીતે સમજી લેવી.
વાહ, આ તો ખરેખર ચેતનાની એક મહાન અદ્ભુત સફર છે. આટલી લાંબી અને ઊંડી ચર્ચા પછી કેટલાક મુખ્ય મુદ્દાઓ, મુખ્ય સંદેશાઓ ફરીથી યાદ કરી લઈએ તો સારું રહેશે. સૌથી પહેલો અને મહત્વનો મુદ્દો તો પેલી ડાયલેક્ટિક પદ્ધતિ, આઉફહેબન.
હા, ડાયલેક્ટિક એ માત્ર દલીલ કરવાની કોઈ રીત નથી, પણ હેગલના મતે એ વિચાર અને વાસ્તવિકતાની મૂળભૂત ચાલક શક્તિ છે, એનું એન્જિન છે. વિરોધાભાસ કે સંઘર્ષ એ કોઈ સમસ્યા નથી જેને દૂર કરવાની છે, પણ એ ઉકેલ તરફનું, વિકાસ તરફનું પહેલું પગલું છે. જૂનામાંથી જે શ્રેષ્ઠ છે તેને લઈને, તેને સુધારીને નવું બનાવવું, આ જ પ્રગતિ છે. આપણે રોજબરોજના જીવનમાં પણ ઝઘડા કે મતભેદ ઉકેલતી વખતે આવું જ કંઈક કરીએ છીએ ને ઘણીવાર. બંને પક્ષની વાત સાંભળીને, બંનેમાંથી સારું લઈને વચ્ચેનો રસ્તો કાઢવાના પ્રયાસ કરીએ છીએ.
બીજો મુદ્દો છે સ્પિરિટની યાત્રા અને ઇતિહાસ સાથેનો આપણો સંબંધ, એનું શું મહત્વ છે?
બરાબર. આનો અર્થ એ છે કે આપણે ખાલી છૂટાછવાયા વ્યક્તિઓ નથી, આપણે ઇતિહાસનો, સંસ્કૃતિનો, સમાજનો એક ભાગ છીએ. આપણી ઓળખ, આપણા વિચારો, આપણી માન્યતાઓ, આ બધું આપણા સમાજ અને ઇતિહાસ દ્વારા ઘડાઈ છે. આ સમજ આપણને આપણા મૂળિયા સાથે અને આપણી આસપાસની દુનિયા સાથે ઊંડાણથી જોડે છે.
અને પેલી માન્યતા, રેકગ્નિશન માટેનો સંઘર્ષ, એનો શું સંદેશ આપણે લઈ શકીએ?
આ તો બહુ જ પાયાનો વિચાર છે. આપણું આત્મસન્માન, આપણી ઓળખ, આપણું સ્વ એ સામાજિક છે. એ બીજા લોકો આપણને કેવી રીતે જુએ છે, આપણને કેવી રીતે સ્વીકારે છે, તેના પર ખૂબ નિર્ભર છે. આપણે બધા ઈચ્છીએ છીએ કે લોકો આપણને માન આપે, આપણી કદર કરે, આપણને એક વ્યક્તિ તરીકે ગણે. સમાજમાં સમાનતા અને ન્યાય માટેની જેટલી પણ લડાઈઓ છે, એની પાછળ ક્યાંક ને ક્યાંક આ માન્યતાની ઝંખના જ કામ કરતી હોય છે. પછી એ કુટુંબ હોય, નોકરીનું સ્તર હોય કે આખો સમાજ હોય. ગુજરાતમાં કે ભારતમાં પણ આપણે આ જોઈ શકીએ છીએ.
આધુનિક જીવનમાં આપણે ઘણીવાર એકલતા, અલગાવ અનુભવીએ છીએ. જાણે આપણે દુનિયાથી, સમાજથી, ક્યારેક પોતાની જાતથી પણ છૂટા પડી ગયા હોઈએ એવું લાગે. હેગલ એના વિશે શું કહે છે?
હેગલ આ અલગાવની લાગણીને બરાબર સમજે છે. એમની આખી ફિલોસોફીનો એક મોટો ઉદ્દેશ્ય જ આ અલગાવને, પછી એ સ્વ અને વિશ્વ વચ્ચેનો હોય, વ્યક્તિ અને સમાજ વચ્ચેનો હોય, તેને દૂર કરીને સમાધાન, રિકન્સિલિએશન શોધવાનો છે. એક એવી સ્થિતિ જ્યાં આપણને દુનિયા પારકી કે દુશ્મન ન લાગે, પણ આપણું ઘર લાગે. જ્યાં આપણને સમજીએ કે આપણે અને આપણી આસપાસની દુનિયા એકબીજા સાથે જોડાયેલા છીએ, એક જ સમગ્રનો ભાગ છીએ.
હેગેલના કેટલાક વિચારો ટૂંકા હોવા છતાં ખૂબ અસરકારક છે, યાદ રહી જાય તેવા. જેમ કે પેલું વાક્ય, સત્ય એ સંપૂર્ણ છે.
હા, એનો સીધો અર્થ એ છે કે સત્ય કોઈ એક મુદ્દો કે એક ટુકડો નથી, પણ આખી પ્રક્રિયા છે, સમગ્રતા છે. કોઈ પણ વસ્તુને, કોઈ પણ વિચારને સાચી રીતે સમજવા માટે તેની શરૂઆતથી અંત સુધીની આખી વિકાસ યાત્રા જોવી પડે. ખાલી એક ભાગ જોવાથી કે અધૂરી વાત સાંભળવાથી ગેરસમજ જ ઊભી થાય.
બરાબર. અને બીજું, સ્પિરિટ એ હું છે જે અમે છે અને અમે છે જે હું છે.
આ સીધું અને સ્પષ્ટ રીતે બતાવે છે કે વ્યક્તિ, હું અને સમાજ, અમે અલગ નથી, પણ એકબીજા સાથે જોડાયેલા છીએ. આપણે એકબીજા વિના અધૂરા છીએ. આપણી ઓળખ મૂળભૂત રીતે સામાજિક છે. આપણું હું પણ અમેમાંથી જ બને છે.
અને પેલું માલિક, ગુલામમાંથી આવતું વાક્ય પણ યાદ રાખવા જેવું છે. ફક્ત જીવનનું જોખમ ઉઠાવીને જ સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે.
હા, એ આપણને યાદ અપાવે છે કે સાચી સ્વતંત્રતા, સાચું આત્મસન્માન એ સહેલાઈથી નથી મળતું. એના માટે સંઘર્ષ કરવો પડે છે, હિંમત બતાવવી પડે છે, ક્યારેક જોખમ પણ ઉઠાવવું પડે છે. એ નિષ્ક્રિય રહીને નથી મળતું.
અને છેલ્લું જે મને બહુ ગમ્યું, જે પરિચિતપણે જાણીતું છે તે ફક્ત પરિચિત હોવાને કારણે યોગ્ય રીતે જાણીતું નથી.
આ તો બહુ જ મહત્વની વાત છે. ઘણીવાર આપણે માની લઈએ છીએ કે જે વસ્તુઓ આપણને રોજ દેખાય છે, જેની આપણને આદત પડી ગઈ છે, એને આપણે બરાબર સમજીએ છીએ. પણ હેગલ આપણને કહે છે, ના, જરા થોભો, ઊંડા ઉતરો, એની જટિલતાને સમજો. જે સામાન્ય લાગે છે એને પ્રશ્ન પૂછો. ઘણીવાર સામાન્ય લાગતી બાબતોમાં જ ઘણું ઊંડાણ છુપાયેલું હોય છે.
આ બધા વિચારો ખૂબ ઊંડા છે, પણ શું આપણે એને આપણા રોજિંદા જીવનમાં, વ્યવહારમાં ક્યાંક લાગુ પાડી શકીએ? કંઈક ઉપયોગી થઈ શકે?
ચોક્કસપણે. દાખલા તરીકે, વ્યક્તિગત વિકાસની વાત લઈએ. હેગલની જેમ વિચારીએ તો જીવનમાં આવતી મુશ્કેલીઓ, નિષ્ફળતાઓ, વિરોધાભાસો એ કંઈ અંત નથી, એ તો શીખવાની, આગળ વધવાની તક છે. પેલું આઉફેબુમ યાદ કરો, દરેક પડકાર આપણને કંઈક શીખવીને વધુ મજબૂત અને સમજદાર બનાવે છે. જો આપણે એમાંથી ભાગવાને બદલે એનો સામનો કરીને શીખીએ તો.
હા, એ તો છે.
અને મતભેદ ઉકેલવામાં કઈ રીતે મદદરૂપ થાય?
ડાયલેક્ટિક પદ્ધતિ આપણને શીખવે છે કે લગભગ દરેક મતભેદમાં સામેવાળાની વાતમાં પણ કંઈક અંશે સત્ય રહેલું હોઈ શકે છે. ખાલી પોતાની જ વાત સાચી છે એમ પકડી રાખવાને બદલે જો આપણે બંને પક્ષના સારા મુદ્દાઓને સમજીને કોઈ નવો ઊંચા સ્તરનો ઉકેલ એટલે કે સંશ્લેષણ શોધી શકીએ તો એ વધુ સારો અને ટકાઉ ઉકેલ હોય છે. આનાથી સંબંધો પણ સુધરે છે, તૂટતા નથી.
નેતૃત્વ, લીડરશિપ માટે પણ આમાં કંઈક બોધપાઠ છે. ચોક્કસ. પેલી માલિક ગુલામની વાત ફરી યાદ કરું. સાચો નેતા એ નથી જે ખાલી હુકમ ચલાવીને ડરાવીને કામ કરાવે માલિકની જેમ, પણ એ છે જે પોતાની ટીમના સભ્યોને માન આપે, એમના વિચારોને મહત્ત્વ આપે, એમને વિકસાવવાની તક આપે અને એમના કામની કદર કરે, જેમ ગુલામ કામ દ્વારા વિકસે છે. આવો નેતા જ પોતાની ટીમ પાસેથી શ્રેષ્ઠ કામ કઢાવી શકે છે અને એક સહયોગપૂર્ણ ગતિશીલ વાતાવરણ બનાવી શકે છે. સશક્તિકરણ મહત્વનું છે.
અને શીખવાની પ્રક્રિયામાં, ભણવામાં.
હા, સાચું શિક્ષણ કે સાચી સમજણ ખાલી માહિતી ગોખવાથી નથી આવતી. એ ત્યારે શરૂ થાય છે જ્યારે આપણી જૂની સમજણને કોઈ પડકાર મળે, કોઈ પ્રશ્ન ઊભો થાય, કોઈ વિરોધાભાસ દેખાય અને આપણે એનો જવાબ શોધવા માટે વધુ ઊંડાણપૂર્વક વિચારીએ, નવી રીતે જોવાનો પ્રયાસ કરીએ. આ જ રીતે આપણી સમજ વિકસે છે, આપણો માનસિક મોડલ વધુ સુસંસ્કૃત બને છે.
ખરેખર હેગલના વિચારો આજે પણ આપણને કેટલું બધું વિચારવા અને શીખવા પ્રેરે છે. આ આખી ચર્ચામાંથી તમને વ્યક્તિગત રીતે કઈ વાત સૌથી વધુ સ્પર્શી ગઈ અથવા નવી લાગી?
મારા માટે કદાચ એ વિચાર કે આપણી ઓળખ, આપણું સ્વ એ કેટલી હદે સામાજિક છે એ બહુ પ્રભાવશાળી છે. આપણે એકલા ટાપુ નથી, આપણે સતત સંબંધોમાં છીએ અને બીજા લોકો આપણને કેવી રીતે જુએ છે, કેવી માન્યતા આપે છે એનાથી આપણું અસ્તિત્વ, આપણું સ્વ ઘડાય છે. આ ખ્યાલ આપણા આંતરવ્યક્તિગત સંબંધોને સમાજને જોવાની એક સાવ નવી જ દ્રષ્ટિ આપે છે.
સાચી વાત. અને મને લાગે છે કે સંઘર્ષ અને વિરોધાભાસને હંમેશા નકારાત્મક રીતે જોવાને બદલે તેને વિકાસ માટે, પ્રગતિ માટે જરૂરી ગણવાનો જે વિચાર છે એ ખૂબ શક્તિશાળી છે. આપણે મોટાભાગે સરળતા, સુમેળ, શાંતિ શોધીએ છીએ, જે ખોટું નથી, પણ કદાચ અઘરા રસ્તા પર ચાલવાથી, મુશ્કેલીઓનો સામનો કરવાથી જ સાચી પ્રગતિ અને ઊંડી સમજણ મળે છે.
બિલકુલ સાચું.
તો આજના આપણા શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર મૂકીને જઈએ. શું સાચી સમજ અને વ્યક્તિગત તથા સામૂહિક વિકાસ માટે આપણે હંમેશા સરળ જવાબો અને સુમેળભર્યા ઉકેલો પાછળ ભાગવાને બદલે આપણા પોતાના વિચારોમાં, આપણા સંબંધોમાં અને આપણી આસપાસની દુનિયામાં રહેલા વિરોધાભાસો, તણાવો અને અસ્વસ્થતાનો સામનો કરવા અને તેમાંથી જ કંઈક નવું, કંઈક ઊંચું નિર્માણ કરવા માટે વધુ તૈયાર થવું જોઈએ?
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.